તારીખ 4/2/1984 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 753 અને 754 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 525.
સર્વજ્ઞની ઓળખાણ પૂર્વકનો નમસ્કાર મંત્ર છે. નમસ્કાર. પહેલું પચ પંચ પરમેષ્ઠીનો જે નમસ્કાર છે એમાં એ પાંચે પદમાં વિતરાગ સ્વરૂપી વિતરાગ ભાવ જે પ્રગટ કર્યો છે આત્માએ એની ઓળખાણ પૂર્વક બહુમાન અને ભક્તિ થાય ત્યારે નવો હિમતાણવાદી પાંચ પદને નમસ્કાર કરવામાં આવ્યા છે. કુલ પરંપરાએ ભલે દિગંબર સંપ્રદાયમાં જન્મીને પણ નમો અરિયંતાણ કરે તો એ રેકોર્ડ બોલે અને સમજ્યા વિના બોલે એમાં કોઈ ફેર નથી. અન્યની વાત તો શું કરવી, પણ સનાતન ધર્મના સંપ્રદાયમાં કુળ ધર્મથી દેવને માને, બીજાઓ જેમ કુળ ધર્મથી દેવને માને છે આ પણ વિતરાગી દેવને કુળ ધર્મથી જ માને છે ને એ સિવાય ને સર્વજ્ઞની ઓળખાણ નથી, વિતરાગ દેવની વિતરાગતાની ઓળખાણ નથી તો રેકોર્ડ જડ મશીન બોલે છે અને અહીંયા સમજ્યા વિના ભાષા થાય છે નમો અરિયંતાણ આત્મરિયંતાણ એ બંનેમાં કાંઈ ફેર નથી. જોકે ભાષા તો જ્ઞાનીની પણ ભાષા વર્ગણા પૂતગળની જ પર્યાય છે, પૂતગળના જ પરિણામ છે. રેકોર્ડના પણ અજીવના પરિણામ છે અને જ્ઞાનીના જ્ઞાનના અથવા બહુમાન ભક્તિના વિકલ્પના નિમિત્તે ભાષા થાય એ પણ જડના પરિણામ છે. કિંમત જડના પરિણામની નથી, કિંમત આત્માના ભાવની છે અને જ્ઞાનની છે. તેથી એમ કહ્યું કે જો સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીતિ થાય અને પુણ્ય પાપ તથા અલ્પજ્ઞતાની રુચિ રહે નહીં. પ્રતીતિ અને રુચિની સાથે લીધી છે વાત. જો સર્વજ્ઞને ઓળખે, બહારમાં જે પરમાત્મા જિનેન્દ્ર સર્વજ્ઞ છે એને ઓળખે, તો એવી જાતિનો પોતાનો આત્મા છે, હું પણ સ્વરૂપથી આવો છું, સ્વભાવથી આવો છું, મારી જાત પણ આવી છે એવી પ્રતીતિ થાય. એવી પ્રતીતિ થાય ત્યારે એને આત્માના ગુણોની અનન્ય રુચિ થાય અને આત્માના ગુણોની રુચિ થાય ત્યારે સર્વ પ્રકારના રાગાદી દોષોની રુચિ ન રહે. રાગની રુચિમાં પુણ્યપાપની રુચિ તો ન રહે પણ અલ્પજ્ઞપણાની રુચિ પણ ન રહે. બે વાત સાથે લઈ લીધી છે. એક તો શુભાશુભ રાગની રુચિ ન રહે એટલે કે પુણ્ય વગેરેના શુભ પરિણામની મહિમા ન રહે, રુચિ ન રહે એટલે મહિમા આવવાનો તો પ્રશ્ન નથી. એ ઉપરાંત અલ્પજ્ઞ દશામાં શાસ્ત્ર જ્ઞાન આદિની વિશેષતા થઈ હોય, તો પણ એની રુચિ ન રહે. સાધકને તો જ્ઞાનના ઉઘાડ ઉપરાંત જ્ઞાનમાં નિર્મળતા અને વિપર્યાસનો અભાવ, નિર્મળતા એટલે જ્ઞાનમાં કશાય તો નથી પણ વિપર્યાસનો અભાવ, એવી મલિનતા નથી જે રાગમાં કશાયની મલિનતા છે, એવી મલિનતા તો જ્ઞાનમાં નથી. પણ જે વિપર્યાસ છે એનો પણ અભાવ હોય અને નિર્મળ સમ્યક જ્ઞાન હોય તો પણ પરિપૂર્ણ પવિત્ર પૂર્ણ શુદ્ધ જે જ્ઞાન છે એવા પોતાના સ્વરૂપની સાથે મીંડવણી થતાં એને અલ્પજ્ઞ અને અલ્પ નિર્મળતાનો પણ એને પકડ આવતી નથી, એટલે કે એમાં અહમ બુદ્ધિ થતી નથી. સાધકને પોતાની કોઈ પણ સાધક દશા માટે અહમ બુદ્ધિ ન થાય, કેમ કે એની માન્યતામાં શ્રદ્ધામાં સ્વીકાર પરિપૂર્ણ શુદ્ધ તત્વનો છે. એટલે અનંતમાં ભાગે જે દશાનો વિકાસ સાધક પર્યાયમાં હોય છે એ સાધકની કાળની કોઈ દશા પૂર્ણ દશા પાસે અનંતમાં ભાગે હોવાથી એનું અહમપણું, એની રુચિ, એની મહત્તા સાધકને કદી આવતી નથી. બોલાવી પર્યાય સ્વામર છે, એક બોલ છે આમાંના, પોતે પર્યાય પામર છે આમાંથી વચનામૃતમાં છે. મુનિરાજ પણ એમ વિચારે છે કે સ્વરૂપે હું પરમાત્મા હોવા છતાં પર્યાય હું પામર છું, એવું પર્યાયનું જેટલું જેવું સ્થાન છે એનું પણ બરાબર માપ, પ્રમાણ જ્ઞાનની અંદર બરાબર માપ અને બરાબર ભાન હોય છે. તેથી અજ્ઞાનતાથી કોઈ દોષ થાય એવો દોષ સાધક દશામાં ઉપજતો નથી. અહીંયા જે પ્રવચન સારની 80મી ગાથાનો મુદ્દો છે એ વાત કીધી છે કે જો સર્વજ્ઞને ઓળખે તો પોતાના આત્માની સર્વજ્ઞતાની પ્રતીતિ થાય. જે અરિયંતને દ્રવ ગુણ અને પર્યાયપણે જાણે તે પોતાના આત્માને પણ જાણે અને તેનો સર્વ મોહ ક્ષય થાય, એનો મોહ સર્વથા ક્ષય થાય થાયને થાય છે. મોહ રહિત એવું જે નિજાત્મ પદ છે એ પદનું જ્ઞાન અને ભાન થતાં અનાદિથી જે મોહ આત્મા ઉપર જીત મેળવીને રાજ કરે છે, સંસારના બધા જીવો ઉપર એક ચક્રી શાસન છે મોહ રાજાનો. બાકી ઇન્દ્રોને દેવ પૂરતું શાસન મળે, ચક્રવર્તીને મનુષ્ય લોકનું મળે, ત્રણેય લોકનું કોઈને રાજ હોય તો એ મોહને છે. ત્રણેય લોકના જીવો ઉપર એની પ્રભુતા છે, પ્રભાવ છે. એ પ્રથમ જ સ્વરૂપની પ્રતીતિ થતાં મોહ ચાલવા લાગે છે, દર્શન મોહ વ્યતીત થાય છે અને ચારિત્ર મોહ પણ ક્રમશઃ ઘટતો જાય છે. 753 થયું, થોડું બાકી હતું. ₹754. આત્મા જ્યારે નિસ નિસર્ગ અથવા અધિગમ સમ્યક જ્ઞાન જીવતી પ્રગટ કરે છે અને પર સમયને ત્યાગીને સ્વ સમયને અંગીકાર કરે છે ત્યારે અવશ્ય કર્મ બંધનથી રહિત થાય છે. આ બોલ છે કાર્તિકેયાનું પ્રેક્ષાની ગાથા 155 અને 158 પર છે. એ બંને ગાથાઓ ત્રણ બોલ છે, 54, 55 છે. સમ્યક દર્શન સંબંધિત સૂત્ર છે તત્વાર સૂત્રમાં પણ નિસર્ગાત અધિગમાત વા, નિસર્ગ નામ કુદરત છે અને અધિગમ નામ નિમિત્ત છે. કુદરત એટલે આપ મેળે, કુદરતી પોતાની મેળે કાર્ય થાય સમ્યક દર્શનનું, ત્યારે એને નિસર્ગ જ, જ એટલે જન્મમુખ, નિસર્ગથી જન્મમુખ, અધિગમ જ એટલે નિમિત્તથી જન્મમુખ. આના ઉપર બહુ વિવાદ ચાલે છે આ સૂત્ર ઉપર, કે નિમિત્તથી પણ સમ્યક દર્શન જન્મે છે એવું તત્વાર સૂત્રનું સૂત્ર મળે છે. તમે લોકો એમ કહો છો કે નિમિત્ત કોઈ કાર્ય કરતું નથી, પણ સંસ્કૃતમાં જ શબ્દ પાછળ જન્મદાતા માટે, જન્મનાર માટે વપરાય છે. જેમ બ્રાહ્મણને દ્વિજ કહે છે, એવી રીતે અનેક શબ્દો છે. તો અહીંયા નિસર્ગ જ અને અધિગમ જ બંને પાછળ જે જ શબ્દ લાગ્યો છે એ કુદરતથી જેનો જન્મ છે અને નિમિત્તથી જેનો જન્મ છે એમ વાત લેવી છે. હવે જો વાદ વિવાદ જ કરવો હોય તો શબ્દની પકડ કરવી પડે, પરિસ્થિતિનું અવલોકન કરવું હોય તો વાસ્તવિકતા શું છે એનો ખ્યાલ કરવો જોઈએ. જેમ કે કોઈ જીવને અધિગમ જ સમ્યક દર્શન થાય છે ત્યારે એ જીવના પરિણામની સ્થિતિને વિચારીએ તો કેવી હોય. અહીંયા અધિગમ રૂપે સર્વજ્ઞ પરમાત્મા લઈએ, જેમાં કેવળ જ્ઞાનીનું નિમિત્ત છે અરિહંત દેવનું. સમવ શરણમાં જીવ બેઠો હોય ને સમ્યક દર્શન ભગવાનની વાણી સાંભળતા સાંભળતા થાય ત્યારે એને અધિગમ જ સમ્યક દર્શન થયું એમ કહેવાય.
બરોબર.
અથવા કોઈ જ્ઞાનીના ઉપદેશના નિમિત્તે પ્રત્યક્ષ યોગથી સમ્યક દર્શન થાય ત્યારે એને અધિગમ જ સમ્યક દર્શન થયું કહેવામાં આવે. એ સમ્યક દર્શન થાય ત્યારે શું થાય છે, કે ત્યારે જે સર્વજ્ઞ પરમાત્મા ને એમની વાણી એના ઉપરથી ઉપયોગ ખસી જાય અને ઉપયોગ સ્વરૂપમાં લીન થાય, મગ્ન થાય ત્યારે સમ્યક દર્શન થાય. તો જ્યારે આવું કાર્ય થયું ત્યારે નિમિત્તને ઉપયોગે છોડ્યો કે નિમિત્તનું અવલંબન ચાલુ રહ્યું?
છોડ્યો.
જ્યાં સુધી નિમિત્તનું અવલંબન ચાલુ રહે ત્યાં સુધી સ્વરૂપમાં લીનતા થાય
નહીં.
સ્વરૂપમાં લીનતા થાય ત્યારે કોઈ પણ નિમિત્ત હોય એ નિમિત્ત ઉપરનું લક્ષ ઉપયોગ બદલાઈ જાય. એ જે દશાની ઉત્પત્તિ થઈ એમાં નિમિત્તનું અવલંબન હતું એ છૂટી ગયું. નિમિત્ત તો એના દ્રવ્યગુણ પર્યાય એનામાં છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એનામાં છે, પણ જેને અધિગમ જ સમ્યક દર્શન થયું એવો આરોપ આવે છે એ આરોપ જેના ઉપર આરોપ આવે છે એવા સર્વજ્ઞ પ્રત્યેનો પણ ઉપયોગ ન રહે ત્યારે એને સમ્યક દર્શન થાય, અને જ્યાં સુધી ઉપયોગ રહે ત્યાં સુધી એને સમ્યક દર્શન ન થાય. આ તો પરિસ્થિતિ છે. તો પછી આમ કહ્યું શા માટે, આ પ્રશ્ન આવે છે, એની અહીંયા ચર્ચા છે. તો પછી આવું સૂત્ર કરવાનો આચાર્ય મહારાજને શું આવશ્યકતા ઊભી થઈ કે બે વાત નાખી? તો પછી એક જ સૂત્રમાં એટલું જ લખવું હતું કે જ્યારે થાય ત્યારે આ રીતે થાય છે, બે વાત લખવાની જરૂર શું, એની ચર્ચા છે આ 754 નંબર. કે આત્મા જ્યારે નિસર્ગ અથવા અધિગમ સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ કરે છે, કોઈ પણ પ્રકારની, બે માંથી કોઈ પણ પ્રકાર લ્યો, કુદરતી સ્વરૂપમાં લીન થાય, એ ઉપદેશ સાંભળીને સ્વરૂપમાં લીન થાય. ઉપદેશમાં પણ એમ છે કે હે જીવ, તું તારા પરિપૂર્ણ પરમાત્મ પદમાં લીન થા, એટલે એને ઉપદેશ કહેવાય છે. એવું ન કહે તો એ ઉપદેશ પણ નથી, એવું કહે તે ભાષાને ઉપદેશ કહેવામાં આવે છે. બધો ઉપદેશ નથી, આવું કહેનાર ભાષાને ઉપદેશ ગણવામાં આવે છે. એ બંને પ્રકારમાં આત્મા તો પર સમયનો ત્યાગ કરે છે. પર સમય એટલે પર વસ્તુ, સમય નામ પર વસ્તુ, પદાર્થ, પર પદાર્થનો અવલંબનનો ત્યાગ કરે છે, અને પરિણામ સ્વસમયમાં સ્વપદાર્થમાં લીન થાય છે, અંગીકાર કરે છે એટલે લીન થાય છે. ત્યારે અવશ્ય કર્મબંધનથી તે રહિત થાય છે. ત્યારે અબંધ પરિણામ થતા હોવાથી એને કર્મબંધન એ વખતે નથી. જે સંચિત કર્મ છે એ તો સ્વકાળે ઉદયમાં આવીને ચાલ્યા જવાના છે. નવા બંધન કરવાનું બંધ થયું એટલે એ જીવ ક્રમશ પરિપૂર્ણ કર્મબંધનથી રહિત થાય છે. બંને પ્રકારમાં અંદરનો પ્રકાર એક છે એમ કહેવાય છે. બહારમાં નિમિત્તની ઉપસ્થિતિ હોય પણ છે અને નિમિત્તની ઉપસ્થિતિ નથી પણ હોતી. કાર્ય જે થાય છે એમાં પ્રકારાંતર નથી. નિમિત્તનો સદભાવ અને અસદભાવ એ સંયોગનો પ્રકારાંતર છે, નિમિત્તનો પ્રકારાંતર છે, ઉપાદાનની ક્રિયામાં કોઈ પ્રકારાંતર નથી થતો. એ પહેલી જ વાત નાખી દીધી છે કે ત્યારે નિસર્ગ જ હોય કે અધિગમ જ હોય, જ્યારે સમ્યક જ્ઞાન પ્રથમ પ્રગટ થાય છે ત્યારે પર સમયનો પરિણામમાંથી ત્યાગ કરીને સ્વસમયનો અંગીકાર કરવો થાય છે, અથવા પર સમયને સ્વસમય રૂપે અંગીકાર કરતો હતો તે પ્રકાર છોડીને સ્વસમયને સ્વસમય રૂપે અંગીકાર કરે છે, ત્યારે તે અવશ્ય કર્મબંધનથી રહિત થાય છે. હવે એમાંથી એ પણ સ્પષ્ટ થયું કે પર નિમિત્ત મારું કાર્ય કરે છે એવું જાણવું ને એવું માનવું એ બંને પર સમયને અંગીકાર કરવાની વાત છે, અને જ્યાં સુધી પર સમયને અંગીકાર કર્યું છે ત્યાં સુધી એને ન તો નિસર્ગ જ સમ્યક દર્શન થાય કે ન તો અધિગમ જ સમ્યક દર્શન થાય. સમૂહ શરણમાં જવા છતાં સમ્યક દર્શન ન થયું એનું કારણ એ કે એને પર સમયને સ્વસમયપણે અંગીકાર કર્યા. સર્વજ્ઞ અરિહંત પરમાત્માને પણ પર સમય હોવા છતાં સ્વસમય રૂપે અંગીકાર કર્યા એટલે એને ત્યાં ન થયું. ભૂલ તો એ જ રહી છે, બીજી કોઈ ભૂલ રહી નથી. ભક્તિ ઘણી કરી છે, પૂજા ભક્તિ કરવામાં એને બાકી રાખી નથી, છતાંય ખાવાનું ભૂલી જાય, એટલો ભક્તિનો રસ આવે. પણ પર સમય ને સ્વ સમય પણ એ અંગીકાર કરવાનો નિષેધ છે. એ પરમાત્મા મારું કામ કરશે એ વાત કોઈ રીતે એને સમ્યક દર્શન થવા દેશે? જો નિમિત્તકાર કરતું હોય તો સર્વજ્ઞના ઉપદેશનું નિમિત્તત્વ સર્વોત્કૃષ્ટ હોવાથી, નિમિત્તપણું સર્વોત્કૃષ્ટ હોવાથી, એવું નિમિત્તપણું જગતમાં ક્યાંય નહીં હોવાથી જેટલા અજ્ઞાની જીવો બેઠા છે એ બધાને સમ્યક જ્ઞાનની પ્રાપ્તિ થઈ જવી ઘટે. પણ એમાં પણ અલ્પ સંખ્યાને થાય છે ને ઘણી સંખ્યાને થતું નથી. કરોડો અબજો જીવો આવે છે, લાખો નહીં કરોડો, લાખો તો કેવળીઓ થાય છે. અચ્છા, એ કેવળીઓ થાય એ તો 500 ધનુષ ઊંચે આકાશમાં બિરાજમાન થઈ જાય, સમોસરણની ભૂમિ છોડીને અંતરિક્ષમાં આવી જાય. ત્યાં સર્વજ્ઞ વિતરાગ તીર્થંકર છે, બરાબર તીર્થંકરના લેવલ 500 ધનુષ ઊંચી ગંધકુટી ઉપર. આમ તો અરિહંત પરમાત્મા 500 તીર્થંકર ને કેવળ જ્ઞાન થાય એટલે જમીનથી 500 ધનુષ ઊંચે સ્થાન થઈ જાય. જ્યારે તપ કરતા હોય ત્યારે ભૂમિ ઉપર તપ કરતા હોય છે, ધ્યાન કરતા હોય છે ત્યારે છદ્મસ્થ અવસ્થામાં. ગુણસ્થાન ચડતા ચડતા 8, 9, 10, 12 ને 13મું આવ્યું કે ફટ 500 ધનુષ ઊંચે જાય આખું શરીર એમને. અને ઉપર ઇન્દ્રનું ઇન્દ્રાસન છે એને પેલો આંચકો લાગે, શું થયું આ, કાંઈક મનુષ્ય લોકમાં અસાધારણ પ્રકારનું થયું. સૌધર્મ ઇન્દ્ર સમ્યક દ્રષ્ટિ સમ્યક જ્ઞાની હોય છે, અવધિ જ્ઞાનથી ઉપયોગ મૂકે છે. તો જેના 3-3 કલ્યાણક ઉજવા એવા જગદગુરુ તીર્થંકર દેવને કેવળ જ્ઞાન થયું, એ કેવળ જ્ઞાન કલ્યાણ મને ઉત્સવ કરવા માટે દેવોની મોટી ફોજ સેના લઈને આવે છે. આકાશમાંથી ઉતરે ત્યારે કાંઈ બીજું દેખાય નહીં એટલા દેવ હોય, સુરત બુરત દેખાવો બંધ થઈ જાય એટલા દેવોની સંખ્યા હોય. 5-5 લઈને ન આવે ઉત્સવ કરવા, અને સમોસરણમાં એટલા દેવો હોય છે, પોતે પણ સમોસરણમાં આવે છે સાંભળવામાં. એ જ્યાં કેવળ જ્ઞાન થયું એ પછી નીચે બધી રચના કરવામાં આવે છે, સમોસરણ પીઠિકા ગંધકુટી વગેરે. એ સમોસરણની અંદર જેટલા જીવોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય બધાનું આસન એક સરખા લેવલ ઉપર આવે છે, કોઈને ઊંચું નીચું હોતું નથી. અને નવા જીવો પાછા સમોસરણમાં આવા લાખો કેવળીઓ થાય. કેટલાક તો તીર્થંકરોને બહુ મોટું આયુષ હોય છે તીર્થંકર દશામાં, બાકી જેમ કે સિમંદર ભગવાનને આવતી 24માં 13માં તીર્થંકર થશે ત્યારે સિદ્ધાલયમાં પધારશે, ત્યાં સુધી બેઠા છે. મુનિ સુવ્રતનાથના ભગવાનથી કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું છે 20માં તીર્થંકર. આ 24ના 20માં તીર્થંકર વખતે એમને કેવળ જ્ઞાન થયું છે, અને આવતી 24ના 13માં તીર્થંકર વખતે નિર્વાણ પામશે. ત્યાં સુધીની એમની જે દેશના છે એમાં લાખો કેવળીઓ થશે. એ સમોસરણમાં લાખો વ્યક્તિ ઓછી થઈ ગઈ તો ખાલી દેખાતું હશે કે ન દેખાય, પણ લાખો ઓછા થાય તો ન થાય, કે બીજા પાછા એવા લાખો કરોડો જીવ નવા નવા જન્મીને પણ પાછા આવતા જાય. સમોષણ તો એટલું ચિક્કાર લાગે, એટલું ને એટલું લાગે, કાંઈ ફરક દેખાય નહીં જરા પણ. એમાં પણ અનેક જીવો જે સંખ્યા ઉપસ્થિત છે તે ઉપસ્થિત સંખ્યામાં પણ અલ્પ જીવો પામે છે, બહુભાગ જીવો પામતા નથી.
બરોબર,
હંમેશા ઉપર ઉપરની દશાની સંખ્યા અલ્પ હોય છે. મિથ્યા દ્રષ્ટિ ઉપરતા સમ્યક દ્રષ્ટિઓની સંખ્યા હંમેશા ત્રણેય કાળને વિશે ઓછી હોય છે. એના કરતાં પાંચમા ગુણસ્થાન વાળાની ઓછી, એના કરતાં મુનિઓની ઓછી, એના કરતાં કેવળીઓની ઓછી હોય છે. હવે કહે છે કે ધર્મ પામતી વખતે સાચા દેવ કે ગુરુની હાજરી હોય, હાજરી હોય તો અધિગમ સમ્યક દર્શન કહેવાય. અને તે વખતે સાચા દેવ ગુરુની હાજરી ન હોય પણ પૂર્વે જ્ઞાની પાસેથી દેશના સાંભળી હોય, એટલે દેશના લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, તે વખતે સમ્યક દર્શન ન પામેલ હોય, દેશના તો મળી હોય પણ સમ્યક દર્શન પ્રાપ્ત ન કર્યું હોય, પણ પૂર્વે જ્ઞાની ને પાછળથી પૂર્વ સંસ્કારને લઈને સમ્યક દર્શન પામે તે નિસર્ગ સમ્યક દર્શન કહેવાય. નિસર્ગ સમ્યક દર્શનનો અર્થ શું? નિસર્ગ સમ્યક દર્શનનો અર્થ એવો પણ નથી કે જ્ઞાનીની ક્યારે પણ દેશના ન મળી હોય અને એ જીવને આપોઆપ સમ્યક દર્શન થાય છે, એવો નિસર્ગનો પણ અર્થ નથી. અધિગમનનો એવો અર્થ નથી કે એ નિમિત્ત સમ્યક દર્શન રૂપી કાર્યમાં કાંઈ પણ કાર્યકારી કાર્ય કરે છે એમ કાર્યકારી છે, કાર્ય કરનારા છે એવા કાર્યકારી છે, એવો અધિગમનનો પણ અર્થ આમ છે. એમને નિસર્ગ જ છે. શ્રીમદ રાજચંદ્રજી ને પણ નિસર્ગ છે, વર્તમાન કોઈ ગુરુ નથી. નિમિત્ત હતા છતાં ત્યાં નહોતો. મહાવિદેમાં સમંદર ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિના નિમિત્તે સમ્યક દર્શન નહોતો, દેશના લબ્ધિ મળી હતી. અહીંયા સમ્યક દર્શન થયા છે. હા, પણ ચૂપ થયેલા. પણ જો નિમિત્ત કાર્યકારી હોય તો આના બદલે તો ત્યાં થવું જરૂરી હતું. આમ તો નાયરૂબીમાં આ પ્રશ્ન અમારા પૂર્વ સંસ્કારનો ત્યાંના વાંચનકાર એમને બહુ ચર્ચ્યો હતો. કેજો પૂર્વ સંસ્કાર કાંઈ પણ કાર્યકારી ન હોય તો પછી પૂર્વ સંસ્કારનો અર્થ શું? પૂર્વ સંસ્કાર છે તો એટલું જ કામ કરે છે કે એને જાગવામાં નિમિત્ત થાય છે. પુરુષાર્થ તો પૂર્વ સંસ્કારી હોય કે પૂર્વ સંસ્કારી ન હોય, પુરુષાર્થ તો બંનેને સરખો જ કરવો પડે, એમાં છેલ્લી વાત છે. પોતાની લાયકાત હોય ને જ્ઞાની ન મળે એમ પણ ન બને. જ્ઞાની વિના પોતાની મેળે ધર્મ પામી જાય એમ પણ નથી, અને પોતાની લાયકાત હોય ને જ્ઞાની ન મળે એમ પણ ન બને. બંનેમાંથી કોઈ પણ પ્રકાર બને, બંને સંકિતમાં પુરુષાર્થ તો સરખો છે. પુરુષાર્થનું પ્રકરણ જોવામાં આવે તો સમ્યક દર્શન થવા અર્થે જેટલો પુરુષાર્થ આવશ્યક છે એટલો પુરુષાર્થ થાય ત્યારે તેને સમ્યક દર્શન થાય. પછી નિસર્ગ જ અધિગમત સાથે એને સંબંધ નથી. નિસર્ગ જ અધિગમત ગમે તે હોય પ્રકાર પુરુષાર્થ બંનેમાં સરખો જ થાય અને એનું ફળ સમ્યક દર્શન હોય, એમાં કોઈ ફેર નથી. પણ પૂર્વમાં પૂર્વ ભૂમિકામાં બે પ્રકાર ઉભા થાય છે. કોઈ જીવોને વિદ્યમાન જ્ઞાની હોય છે, વિદ્યમાન જ્ઞાનીનો યોગ હોય ને સમ્યક દર્શન થાય. કોઈ જીવોને વિદ્યમાન જ્ઞાનીનો યોગ ન હોય અને પૂર્વ સંસ્કાર વશ પણ સમ્યક દર્શન થાય. દરેક જીવ ને સમ્યક દર્શન ના કાળ માં પુરુષાર્થ સરખો જ હોય. અલગ અલગ એટલે
માનો કે બે લઈ આપણે મોકલું કાળમાં જે અનુભવ છે એ પહેલા નું જે જોર છે
એમાં પણ એ પહેલાનું જે જોર છે એ જોર સમ્યક દર્શન બંનેને થાય ત્યારે બંનેને એટલું જોઈએ. સમ્યક દર્શન થાય ત્યારે કોઈને ઓછા જોરથી થાય કે આ પૂર્વ સંસ્કારી હતો, અને કોઈને પૂર્વ સંસ્કાર બંનેનું સરખું થાય. કોણ મુનિરાજનું અને સમ્યક દ્રષ્ટિ તિર્યંશ હોય, સમ્યક દર્શન બંનેનું સરખું છે. લીનતામાં ફેર છે, પુરુષાર્થમાં ફેર છે. સમ્યક દર્શન તિર્યંશનું અને સમ્યક દર્શન સિદ્ધાલયમાં બિરાજમાન સર્વસિદ્ધ પરમાત્માનું સરખું છે. લીનતા આદિ બીજા ગુણોમાં ઘણો ફેર છે, સમ્યક દર્શનમાં ફેર નથી. એ ચીજ એવી છે કે પહેલેથી પૂરી આવે. એ જ્ઞાની ના ઉપદેશ ને નિમિત્ત કર્યું છે, એને વિદ્યમાન પ્રત્યક્ષ ઉપદેશ ને જે નિમિત્ત કર્યું છે, તો શું સાંભળનારને તે જ્ઞાની પ્રત્યે ભક્તિ નો એને દેશ ના મળે છે? એને પૂરી ભક્તિ થાય ત્યારે દેશ ના મળે છે. પૂરી ભક્તિ થાય નો અર્થ શું? પૂરી શું કરવા કરે? જ્ઞાની છે માટે અધૂરી કરે, ભગવાનને પૂરી કરે, ગુરુને ઈથી ઓછી કરે ને જ્ઞાનીને ઈથી ઓછી કરે. કે ભક્તિમાં હિસાબ કિતાબ થતો નથી, હિસાબ કિતાબ વાળા પરિણામને ભક્તિના પરિણામ કહેવાતા છે. જે નિષેધ કરે છે એ જ્ઞાનીની દેશનાનો નિષેધ કરે છે, એ સમ્યક દર્શનનો નિષેધ કરે છે, એ મોક્ષ માર્ગનો નિષેધ કરે છે. એ મોટો અપરાધ છે, નાનો અપરાધ નથી, પણ એ બહુ મોટો અપરાધ છે, જબરજસ્ત અપરાધ છે, સામાન્ય વાત નથી. અહીંથી નીકળે છે આ અન્યાયમાંથી નીકળે છે. શું કહે છે કે ધર્મ પામતી વખતે સાચા દેવ કે ગુરુ, નિર્ગ્રંથ ગુરુ અથવા સર્વજ્ઞ પરમાત્માની હાજરી હોય અને કોઈ જીવ ધર્મ પામે તો એને અધિગમ સમ્યક દર્શન, પ્રથમ ધર્મને અધિગમ જ સમ્યક દર્શન કહેવામાં આવે છે. અને કોઈ જીવ ધર્મ પામે, સમ્યક દર્શન પામે અને દેવ કે ગુરુ કોઈની હાજરી ન હોય, પણ એવા જીવને પૂર્વે જ્ઞાની પાસેથી દેશના સાંભળી હોય, જો કેટલું કામ કરે છે દેશના, કાં તો એને અત્યારે કારણ થઈ જાય નિમિત્તપણે, ને કાં એને ભાવિમાં એ કારણ થઈ જાય. આ શ્રીમદેજી બહુ ભક્તિ સ્થાપી છે એનું કારણ આ છે. એની પાછળનું રહસ્ય છે, પછી સમજા વગર કરે છે એ ખોટું છે, એનું અનુમોદન નથી આપણને. પણ એની પાછળનું જે રહસ્ય છે એ આ જ છે કે કાં તો એ અત્યારે વર્તમાન ભક્તિના પરિણામમાં દેશનાને અંગીકાર કરી લે, તો કાં તો એ અત્યારે પામે ને કાં તો એ આમ ભવિષ્યના ભાવમાં પામી જાય. એટલે તો ગુરુદેવ કહેતા કે ભલે પામશે અત્યારે ઓછા, કાળ હીણો છે, જીવોના પરિણામ એટલા પુરુષાર્થ કરનો થાય એવા દેખાતા નથી, પણ ભક્તિ વાળા ઘણા જીવો હતા. સંસ્કાર નું નિમિત્ત ઘણા ને થશે, પોતે કહેલું છે કે સંસ્કાર અનેક જીવો સંસ્કાર લઈને જશે, એ બને છે, એ પણ બહુ મોટી વાત છે. જેમ સમ્યક દર્શન પામનાર જીવ સિદ્ધ પદ ને પામે જ પામે, એમ સંસ્કાર પીડ્યો હોય એ સમ્યક દર્શન ને પામે જ પામે. કહેવાની જરૂર નથી કે એ સિદ્ધ પદ ને પણ પામે જ પામે, એમ આવી ગયું. એટલે એક ન્યાય તો જેટલું સ્થાન સમ્યક દર્શનનું છે, એક ન્યાય એટલું સ્થાન સંસ્કારનું છે. આટલું બધું સંસ્કારનું રહસ્ય જોઈને ભક્તિને સ્થાપી છે, પ્રત્યક્ષ યોગમાં જે ભક્તિ સ્થાપી છે એનું કારણ આ છે. શું કહે છે કે પૂર્વે જ્ઞાની પાસેથી દેશના સાંભળી હોય તે વખતે સમ્યક દર્શન પામેલ હોય, પણ દેશના લબ્ધિ પામેલ હોય છે ને, ચાર લબ્ધિ દેશના લબ્ધિ છે, અને પાછળથી પૂર્વ સંસ્કારને લઈને સમ્યક દર્શન પામે તે નિસર્ગ સમ્યક દર્શન કહેવાય, એને નિસર્ગ સમ્યક દર્શન કહેવામાં આવે છે. જ્ઞાની કોઈ ભાવમાં ન મળ્યા હોય, ગુરુદેવ નો ઉપકાર વર્તે છે, એનો અર્થ શું થાય? પર્યાય ને નિમિત્તારે સંબંધ છે ને, આત્મા ને તો ક્યાં નિમિત્તારે સંબંધ છે, પર્યાય માં નિમિત્ત સાથે સંબંધ છે. વ્યવહારે નિશ્ચય થી તો કઈ સંબંધ નો પ્રશ્ન રહેતો નથી. શું કહે છે? જ્ઞાની કોઈ ભાવમાં ન મળ્યા હોય અને પોતાની મેળે કોઈ જીવ સંકિત પામી જાય એવો નિસર્ગ નો અર્થ કદાપિ નથી જ. કોઈ એમ અર્થ કરે કે નિસર્ગ એટલે પછી એની યોગ્યતા થઈને સ્વકાળ કાળ પાક્યો ને ભવિતવ્યતા પાકી ભવ્યત્વ પરિપાક થઈ ગયો, ભલે જ્ઞાની દેશના ન મળી, ભલે જ્ઞાની ન મળ્યા હોય, એને પોતાની મેળે અંદરથી સમય દર્શન ઉપાદાન થઈ થાય એવું પણ બનતું નથી. એવો જ કોઈ આત્મામાં નિમિત્ત પરક ધર્મ આત્માનો છે, ધર્મ નિમિત્ત નો નથી, એ આત્માનો એ ધર્મ છે. પણ નિમિત્ત પરક ધર્મ એવા અનંત ધર્મ નિમિત્ત પરક છે આત્મામાં. કેટલા અનંતા ધર્મ તો નિમિત્ત પરક છે, જેમ કે પરથી નાસ્તી, તો એ પરથી નાસ્તી પણ છે, એ પરક થઈ ગયું કે નહીં? નાસ્તી ધર્મ પરક થઈ ગયો, સ્વપરક મર્યો. સ્વપરક તો સ્વથી અસ્થિ છે, એ સ્વપરક ધર્મ છે. ધર્મ બંને આત્માના છે, એક પરનો નથી પણ એ પરપરક છે. કેટલા અનંતા પદાર્થો છે એ જગતના અનંતા પદાર્થોથી અનંત પ્રકારે નાસ્તી છે. થયા ને અનંત
થઈ ગયા
પરપરક અનંત ધર્મો થયા કે ન થયા?
બરોબર,
અનંતા ધર્મ છે. પણ ધર્મ એ આત્માનો છે, નિમિત્તનો નહીં. પછી એવું પણ બને નહીં ક્યારે કે કોઈ ભવમાં જ્ઞાની ન મળ્યા હોય અને આપ મેળે સમ્યક દર્શન થાય એને નિસર્ગ સમ્યક દર્શન કહીએ, એવું પણ બનતું નથી. આ તો ગુરુદેવે ખુલાસા કર્યા છે. સંપ્રદાયમાં તો મોટા ગોટામાં ચાલે છે, ગડબડ ઘણી ચાલે છે. પરિભ્રમણ કરતા જીવને મળ્યું હોય પણ અનાદિ નિગોદમાંથી કોઈ નીકળ્યા, કોઈ અનાદિ નિગોદમાંથી નીકળ્યા, એને તો ક્યાં મન હતું? પહેલો વહેલો સંઘની પંચેન્દ્રિય થયો, હવે એ પામી જાય કે ન પામી જાય, કે દેશના વગર નહીં પામે?
બરોબર.
જે જીવો પરિભ્રમણના ચક્કરમાં છે એને અનંતવાર સંયોગ થયો છે. પણ એ સંયોગ થયો ક્યારે? કે એને સંસ્કાર લીએ ત્યારે, નહીતર તો એને દેશના ક્યાંથી મળી? અંદરમાં અનાદર વર્તતો હોય કોઈ ને કોઈ કારણવશ, શું એને દેશના ગણવી કે ન ગણવી? હે, સમોસરણમાં બેઠો બેઠો સાંભળતો હોય અને એમ વિચાર કરે કે ના આમ તો નહીં, આ ભલે વાણીમાં આમ આવે છે પણ આમાં તો આમ જ હોય, આમાં તો આમ જ હોય. હે, એને જે પોતાનો મતિ વિપર્યાસ છે એ કામ કર્યા જ કરતો હોય અને ઉપદેશથી વિરુદ્ધ કામ કરતો હોય તો એને દેશ ના મળી, એને દેશ ના નથી મળી. એટલે શ્રીમદજી શું કીધું કે એક પણ વિકલ્પને અસંમત ન કરવો. કેટલી જ્ઞાની પ્રત્યેની ભક્તિ લીધી છે કે એના એક પણ વિકલ્પને અસંમત કરવાનો પ્રશ્ન હોય શકે? એટલી હદ સુધીની વાત લીધી ને. 200 નંબરની વચનાવલીમાં એ વાત છે, ત્રણેય યોગથી એ આજ્ઞાને ધારણ કરે ત્યારે એને પૂરી ભક્તિથી દેશના આવે છે. એમને દેશના આવતી નથી. એમાં ક્ષતિ હોય, એમાં ખામી હોય અને દેશના મળી જાય એમ પણ બનતું
નથી.
આમ છે, બહુ રહસ્યવાળો વિષય છે. દરવાજો અહીંયા છે, મોક્ષ માર્ગ ખુલવાનો ત્યાં દરવાજો છે. ખોલવો કે બંધ કરવો એની સમજણ હોય તો ગડબડ થઈ જાય મોટી. શું કહે છે? પણ ધર્મ પામનારને તે ભાવમાં જ્ઞાનીનું સમીપણ નથી એમ નિસર્ગ જ બતાવે છે. નિસર્ગ બતાવે છે કે ત્યારે પ્રત્યક્ષ યોગ નથી, જ્યારે સમ્યક દર્શનને ધર્મ પામ્યો ત્યારે પ્રત્યક્ષ યોગ છે ને નથી. એવા જે સંયોગના સદભાવ અને અસદભાવના જે બે પ્રકાર છે એનું વર્ણન એમાં છે. બાકી દેશના ન મળી હોય એ વાત નથી અને પુરુષાર્થમાં ફેરફાર હોય એ વાત પણ નથી. એ વાત ચોખ્ખી કરી છે. નહીતર કેટલાક જીવો એમ વિચારે છે કે ભાઈ ફલાણા ગુરુદેવ તો પૂર્વ સંસ્કારી હતા, પામી ગયા. બહેનશ્રી પણ પૂર્વ સંસ્કારી હતા, 18 વર્ષની ઉંમરમાં પામી ગયા. આ તો 68 વર્ષની ઉંમરમાં હજી પત્તો ખાતો નથી. એમને તો સંસ્કાર હતો ને એટલે કામ થઈ ગયું. એમ નથી, સંસ્કાર વાળાને પણ પુરુષાર્થ તો એટલો જ જોઈએ, સમ્યક દર્શન પ્રાપ્ત થવામાં જરાય ઓછો ન ચાલે. જેમ એક તોલો સોનું લ્યો તો એના 2500 રૂપિયાનો તોલો હોય તો 2500 દેવા પડે. પછી બીજી વખત હોનીની દુકાને જાઓ, નાણાવટીની દુકાને જાઓ અને બીજો તોલો માગો ત્યારે બીજા 2500 દેવા પડે, અને ત્રીજો માગો ત્યારે એમાં 2400 હાલે કે નહીં? એકાદ વખત એટલું કાપી લઈએ કે ના, મારા કિચનમાં 2400 છે ને, આ વખતે જવા દો. ઘણા ઘણા લીધા તમારી પાસેથી, ઘણો માલ લીધો છે કે નહીં? ઓછો આવશે, સરખો જ પુરુષાર્થ. પૂર્વે પામ્યો હોય તો ફરીને પામવા માં એટલો જ જોઈએ એમ કેવું. અહિયાં પણ એક ચર્ચા ચાલી હતી વઢવાણમાં, જયારે પૂર્વ ભૂમિકાના કાળમાં હતા ત્યારે કેટલી તાલાવેલી હતી, જયારે વાત ચાલી પંડિતજી બતાવતા હતા. પણ આ સંસ્કારી હતા ને તોય આટલું બધું જોર કરવું કે હા, એ તો એટલું જ, આમાં બીજો ન ચાલે. જેટલા નીચે આવ્યા છે એટલું ઉપર પાછું જવાનું બાકી રહ્યું, એટલા જ પગથિયા ચડવાના. એમાં પેલા એકવાર ચડી ગયા હતા માટે હવે એટલા નહીં ચડવાના, એકાદ ઓછું ચડે તો ચાલે એ પ્રશ્ન ત્યારે તો. પુરુષાર્થ તો સરખો છે એ વાત છે. જ્ઞાની વિના પોતાની મેળે ધર્મ પામી જાય એમ પણ નથી, અને પોતાની લાયકાત હોય ને જ્ઞાની ન મળે એમ પણ ન બને. શું કહે છે? પોતાની લાયકાત હોય, અંદરમાં ઉપાદાનની તૈયારી થાય ને અનાદિનો એને જ્ઞાનીનો યોગ ન થયો હોય તો જ્ઞાનીનો યોગ ન બને. એ કુદરતના ઘરમાં અવ્યવસ્થા નથી. આમ છે, અહીંયા તૈયાર થાય ત્યારે એને જ્ઞાનીનો યોગ, કેમ કે જ્ઞાનીઓ સર્વકાળે વિદ્યમાન છે, એવો કોઈ કાળ નથી. ત્રણેય કાળમાં કોઈ એવો કાળ નથી કે મનુષ્ય લોકની ધરતી ઉપર સાધક વિદ્યમાન ન હોય અને તીર્થંકર વિદ્યમાન ન હોય. કોઈ ક્ષેત્રને વિશે ન હોઈ શકે, પર્ટિક્યુલર ક્ષેત્રમાં ને પર્ટિક્યુલર કાળમાં ન હોય તો જુદી વાત છે, પણ પૂરા ક્ષેત્રમાં, મનુષ્યના પૂરા ક્ષેત્રમાં કોઈ પણ સમય માટે, એક પણ સમય માટે સાધકો ન હોય ને તીર્થંકરો ન હોય એવું કદી બને નહીં. ત્રણેય કાળમાં ન બને. ગુરુદેવ તો એક સૂત્ર બોલતા આ વિષયમાં કે ત્રણેય કાળમાં ત્રણેય કાળના જાણનારાનો ક્યારે વિયોગ ન હોય, અભાવ ન હોય. ત્રણેય કાળને વિશે, અનંતો ભૂતકાળ લ્યો, અનંતો ભવિષ્યકાળ લ્યો, ત્રણ કાળના જાણનારાનો ક્યારે અભાવ હોય એવું બને નહીં, એટલે સર્વજ્ઞ કાયમ હોય એમ કે. મહાવિધિમાં તો 20-20 માન સદાય હોય છે, ઓછામાં ઓછા વધીને 170 તીર્થંકર ત્યાં વિદ્યમાન એક સાથે હોય છે. જ્ઞાની વિના પોતાની મેળે ધર્મ પામી જાય એમ પણ નથી, અને પોતાની લાયકાત હોય ને જ્ઞાની ને મળે એમ પણ નથી. એને મળે મળે ને મળે. એને નિમિત્ત ને લઈ આવે કે ન લઈ આવે, કે નિમિત્ત ને લાવવું કે નિમિત્ત ને કાઢવું એ ઉપાદાન ના અધિકાર નો વિષય નથી. કુદરતના ઘરમાં એવો યોગ સંજોગ થાય એ નિયમ છે, અનાદિ સિદ્ધ નિયમ છે. બંને સ્વતંત્ર, નિમિત્ત નિમિત્તમાં તો ઉપાદાન પણ છે અને એ પોતાના ઉપાદાનમાં પોતાના રસ્તે પરિણમનમાં ચાલમાં ચાલે છે. અહીંયા જેને નિમિત્ત પણ લાગુ પડવાનું છે, ઉપાદાન છે, એ પણ પોતાના પરિણામની ચાલમાં ચાલે છે. કોઈ એવો યોગ થાય છે કે અહીંયા પાત્રતા પાકે છે. પાત્રતા પાકે ને સંયોગ થાય બને નહીં. મહાવીર સ્વામી ને તો અધિગમ જ છે. સિંહના ભાવમાં ઉપરથી જંગલમાં વૃદ્ધિધારી ચારણ વૃદ્ધિધારી ચારણ વૃદ્ધિધારી એને કહે છે કે જેને આકાશ ગામીની લબ્ધિ હોય એવા મુનિઓને ચારણ વૃદ્ધિ કહેવામાં આવે છે. આકાશમાં વિચરે છે એટલે એને ચારણ કહે છે. ચારણ એટલે આ ચારણ નહીં, ચારણ વૃદ્ધિનું નામ ચારણ વૃદ્ધિ છે. આકાશ ગામીના આકાશ ગામી મુનિ હોય, જમીન ઉપર પગ નથી પડતા, પગલા ભર્યા વિના એમ ને એમ જ ગતિ થાય જેમ હરિયંતોની થાય છે એવી જ રીતે મુનિઓની થાય. એટલે એને ચોમાસાનો વિહાર નથી નડતો. શું એ ચોમાસામાં વિહાર ચારણ વૃદ્ધિધારી કરે છે, એને આકાશની લબ્ધિ છે જોવાની. એ ચોમાસામાં પણ વિહાર કરે છે. જ્યારે જે ભૂમિ ગોચરી ભૂમિ છે ઉપરથી આવે છે, કેવો મેળ ખાય છે. શું સિંહના આત્માને એ વખતે કોઈ નિમિત્તનો વિકલ્પ હતો? એને તો મારવાનો વિકલ્પ હતો. ઇશારો થતા ભાગે છે ને સંઘની, પણ સંજ્ઞાથી જ ખબર પડે છે. એટલા તીવ્ર પાપ ના પરિણામ માં ઉભા છે, આમ જુએ છે. આ શું કહેવાય, પરિણામ ફરી જતા વાર નથી લાગતી. આશ્ચર્ય થાય છે, જિજ્ઞાસા થાય છે. આશ્ચર્ય અને જિજ્ઞાસા એક સાથે ઉભી થાય છે કે જે મનુષ્ય પ્રાણીઓ મને જોઈને ભાગે એવા મનુષ્યો નજીક ને નજીક આવતા જોવામાં આવે છે. ને આમ શું અધરથી આવે છે, જમીન ઉપર ચાલનારા મનુષ્યો આમ શું આવે છે. એટલે આખો જે તીવ્ર તીવ્ર કષાયના જે પરિણામ હતા એ ફટમંદ કષાયમાં આવી ગયા. ત્યાં તો ઉપદેશ શરૂ કરે છે મુનિઓ, જ્યાં ઉપદેશ શરૂ કરે છે એટલે તો આખો પરિણામ જાત ફરવા માંડી હતો. મુનિઓ તો છદ્મશ છે, એવી રીતે બીજે થી એવી રીતે ખ્યાલ છે કે હવે અહિયાં આ તીર્થંકર નો જીવ છે. એમ એ વખતે થયું ને ગુરુ ની ઉપસ્થિતિ માં થયું. ખોળિયું ભલે શરીર હતું સિંહ નું તિર્યંચ નું, પણ ગુરુ ની સમીપતા હતી. વાણી સાંભળવાનું બંધ થાય, કેમ કે ઉપયોગ તો નથી. એ વખતે ઉપદેશ ઉપર નો ઉપયોગ નથી, આત્મા ઉપર નો ઉપયોગ છે ત્યારે ઉપદેશ ઉપર નો નથી. ઉપદેશ ઉપર ઉપયોગ છે ત્યારે આત્મા ઉપર ઉપયોગ નથી. ઉપદેશ ભલે એમ કે છે કે તું અંતર વળ, અંતરમાં વળ, અંતરમાં વળ, અંતરમાં વળ, એમ સતત હેમરિંગ આવે છે. પણ વળે ત્યારે વળ્યો ત્યાં સુધી, સાંભળે ત્યાં સુધી વળ્યો નથી, ને વળે ત્યારે સાંભળતો. એક સમયે બે કામ નથી થવાના ઉપયોગમાં. સદમસ્તના ઉપયોગમાં એક સમયે એક જ કામ થાય, બીજું કામ ન થાય. સાંભળે ત્યારે અંદર વળે નહીં, અંદર વળે ત્યારે સાંભળવાનું ચાલુ રહે નહીં, છૂટી જાય. શું કહે છે કે એવું નિમિત્ત પણ ન બને એમ પણ ન બને, કુદરતી બને છે. અને કુદરતી નિમિત્ત પૂર્વ પુણ્યના યોગે હોય ને પોતે અડસેલો મારે, મને ને પોતે ઉપેક્ષા કરે, પોતે અભક્તિ કરે, એ પાત્રતાથી કેટલો, પાત્રતાથી પણ કેટલો વિરુદ્ધ જાય છે, આ વિચારવા યોગ્ય છે. બંને સંકિતમાં પુરુષાર્થ સરખો છે, એ કોઈ પણ પ્રકાર હો, પુરુષાર્થમાં પૂર્વ સંસ્કારને લઈને ઓછો પુરુષાર્થ હોય તો પણ સમ્યક દર્શન થાય એ વાત નથી, નહીતર એવો બચાવ કરે છે જીવ કે શું કરીએ, પૂર્વ સંસ્કારીને તો સહેલાઈથી પ્રાપ્ત થાય છે, પૂર્વ સંસ્કાર નથી એને ઘણો પુરુષાર્થ માગે છે, આને ઓછો પુરુષાર્થ હોય તો ચાલે છે એ વાત નથી. પુરુષાર્થના પડખાને વિચારવામાં આવે તો બિલકુલ એક સરખો જ પુરુષાર્થ હોય, સમ્યક દર્શનના કાળમાં કોઈ પણ જીવ હોય, પ્રત્યક્ષ યોગ સહિત હોય કે પ્રત્યક્ષ યોગ રહિત હોય, એની સાથે પુરુષાર્થને કોઈ સંબંધ રહેતો
નથી.
વળી નિમિત્ત પ્રધાનતાથી જુઓ તો જેને નિમિત્તની હાજરી નથી એને તો વધુ પુરુષાર્થ જોઈએ એમ ગણવું જોઈએ, અને જેને નિમિત્ત છે એને તો મદદગાર હાજર છે, ઉપદેશદાતા હાજર છે, પુરુષાર્થ ઓછો કરે તો હાલે કે ના હાલે, એ બે માંથી એક માં કઈ એ પ્રકારનો વિકલ્પ કરવા યોગ્ય નથી, બંનેને એક સરખો જ પુરુષાર્થ આપશે. એ નિસર્ગ અભિગમ જ ઉપરનો ખુલાસો છે, પૂર્વ સંસ્કારનો વિષય પણ ત્યાં લઈ લીધો છે. પૂર્વ સંસ્કારમાં ત્યાં પ્રશ્ન થોડો એવો ઉઠ્યો, પ્રવચન સારનો વિષય ચાલ્યો છે પ્રવચન સારનો, કે કોઈ પણ પર્યાય વ્યતીત થાય છે એ પૂર્વ સંસ્કાર છોડીને જતી નથી કે બીજી પર્યાયને એનું કારણ મળે, એવો એક વિષય ચાલ્યો છે. બંને પર્યાયની વ્યતિરિક્તાનો ત્યાં સિદ્ધાંત ચાલે છે નિરૂપણમાં, કે પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય તદ્દન વ્યતિરિક્ત છે, એક પર્યાય છૂટે છે ત્યારે નવી આવનાર પર્યાયને કઈ સંસ્કાર દઈને જાય છે એવું નથી બનતું. એના ઉપર લોકોને કઈ ચર્ચા ચાલેલી કે સંસ્કાર નહીં, દરેક પર્યાય સ્વતંત્ર, કોઈને સંસ્કાર નહીં, સંસ્કાર સંસ્કાર અમારા વાંચનમાં કોઈ બહુ લાવ્યો સંસ્કાર, એટલે ક્રોસ આવ્યો ત્યાંથી પ્રવચન સાર. પર્યાય પર્યાયને સંસ્કાર દેતી નથી એટલી જ વાત છે ત્યાં, પણ દ્રવ્યમાં સંસ્કાર રહેતા નથી એવી વાત ક્યાંય નથી. અને જો એમ માનવામાં આવે તો બે પર્યાય બે દ્રવ્ય થઈ જશે, ભલે પ્રત્યેક પર્યાયનું પરિપૂર્ણ સ્વતંત્રપણું હોવા છતાં એ દ્રવ્યની પર્યાય છે એ કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી, પર્યાય પર્યાયને સંસ્કાર દેતી નથી પણ પર્યાય દ્રવ્યને સંસ્કાર નથી દેતી એમ હોય તો આ નિયમ પણ ક્યાંય નહીં રહે કે છઠ્ઠી નારકીમાંથી નીકળનાર મુનિ દશા પ્રાપ્ત કરી શકે નહીં, સ્ત્રી પર્યાયમાં કેવળ જ્ઞાન મનુષ્ય હોય તો પ્રાપ્ત કરી શકે નહીં એ વાત રહેશે
નહીં,
એ પણ પર્યાય સંબંધિત નિયમો છે. એટલો ઊંધો પર્યાયનો સંસ્કાર પડ્યો છે, દ્રવ્યમાં પર્યાયને નથી, પર્યાયનો સંસ્કાર દ્રવ્યમાં આવે છે. એ તરત ખ્યાલ આવ્યો કે એ બરાબર છે, પર્યાય પર્યાયની વાત ચાલે છે, અહીંયા તો દ્રવ્ય પર્યાયની વાત ચાલે છે. એમ પર્યાયને સ્વતંત્ર માનો તો એ પર્યાય આખું દ્રવ્ય જુદું થઈ જશે, એ તો દ્રવ્યની ખંડિતતા થઈ જશે, કોઈ પર્યાય એવી રીતે દ્રવ્યને ખંડિત કરતી નથી. ને દ્રવ્યમાં ઊંધા આવડા બધા સંસ્કાર ચાલુ રહીએ છે, ચાલુ રહીએ છે. નરી તો ગમે ત્યારે ગમે એને ગમે એમ થઈ જાય, એમ તો ચાલે. સાથ સુધારતા સુધારતા કેવળ જ્ઞાન થાય એવું થાય ને કઈ. હવે ઉપયોગ ફરી ગયો ને આત્માની વિચારણામાં ઉતરી ગયા ને આ બાજુ સાથ સુધારતા હતા, આ બધું કેવળ જ્ઞાન થઈ કે ન ચાલે એમ થાય નહીં. એને એની બધી જે ક્રમની સ્થિતિ છે અંતરમાં, આખી પૂર્વ સંસ્કારને ધોઈ નાખે છે. નવા સંસ્કાર પૂર્વ સંસ્કારને ધોઈ નાખે છે અને સુમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે, દશાને પ્રાપ્ત કરે છે, કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. પછી પૂર્વનું કાંઈ સત્તામાં રહે નહીં, એટલે એનું નામ પરિપૂર્ણ શુદ્ધિ છે. પુરુષાર્થનો વિષય એ રીતે ત્યાં ખૂબ ચર્ચા.